તારીખ 19/11/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 86
પકડાય તો સમ્યક તો પકડાય છે, કેમ કે જ્ઞાનમાં સ્વપણું કહ્યું તે સમ્યક છે, એમાં લીધું એટલે જ્ઞાન એટલું ના લીધું, પણ જ્ઞાનમાં સ્વપણું કેવી રીતે કરે છે એ સમ્યક છે અને એ બુદ્ધે છે. પણ આ વસ્તુ તો સમજ્યા નથી એટલે પ્રસિદ્ધ રૂઢિગત રીતે સમ્યક દ્રષ્ટિકોણ સમજાઈ જાય. ઠીક ઠીક સમ્યક દ્રષ્ટિકોણ એનો એનું વાંચી ક્યાં પકડે, એનું વાંચે કયા છે? સમ્યક દ્રષ્ટિકોણ જે કહ્યું એનું વાંચ્ય કયા છે? પણ રૂઢિગતપણે સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ સમજાય છે એટલે ચાલે છે, એનું કઈ વાંચ્ય થોડું પકડાય છે એમાંથી સમ્યક દ્રષ્ટિપણામાંથી. એનું વાંચ્ય તો આ જ છે જે કહ્યું તે.
નાની અંતર પરિણતિ તો ઓળખાતી નથી,
ઓળખાતી નથી ને, ઓળખ ઓળખી શકાય છે, ઓળખવા તૈયાર થાય તો ઓળખાતી નથી, તો કોઈ નાની ને ઓળખી શકાય એવું નથી.
બાહ્ય ચેષ્ટા ઉપરથી કઈ ઓળખી શકે? બાહ્ય ચેષ્ટા ઉપરથી અંતર ઓળખી શકે?
કોઈ બાહ્ય લક્ષણ નથી એમાં, નિયમ કરો તો ચારેમાં એ હોવો જોઈએ. નારકીને કેવી રીતે વર્તું, તિર્યંશને કેવી રીતે વર્તું, બાહ્ય કોઈ લક્ષણ નથી. સમ્યક દ્રષ્ટિ પણ આનું કોઈ બાહ્ય લક્ષણ નથી, જે છે એ અંતરંગ છેદ છે ને અંતરંગ લક્ષણ છે.
સત્પુરુષની મુદ્રાને હૃદયથી અવલોકન કરવું એમાં
એ વાત છે, પણ એમાં અંતરંગ લક્ષણ પૂર્વક મુદ્રા, બાકી મુદ્રા તો માણસ જેવા માણસ હોય, સત્પુરુષ હોય માણસ જેવા માણસ હોય, એને બે આંખ હોય બે કાન હોય નાક હોય મજબૂત હોય તો કૃપાળુ દેવના જે લખતો છે ને, તો હવે પાઘડી કરી હોય કેસ નાખ્યો હોય બુટ પહેર્યા હોય
100 વર્ષ
કોમન ડ્રેસ હતો, એ વખતે કેવી રીતે ખબર પડે સત્પુરુષ છે? મુદ્રા થઈ કેવી રીતે ખબર પડે? સામાન્ય રીતે એમને ગંભીરા તો હોય છે, પણ એવા તો ગંભીર ઘણા માણસો હોય છે, બધા થોડા જ્ઞાન ગણાય એમ તો ખબર ન પડે. પરિચય ઉપર ન ઓળખાય કોઈ પણ જ્ઞાની, પરિચય ઉપર ન ઓળખાય જ્ઞાની ને પણ બીજાની તો ક્યાં વાત છે. સુગાનિધિ તો આવતા હતા, એમણે ન કરી મેં કર્યું, પરિચય વગર નિર્ણય ન કર્યો, પરિચય વગર નિર્ણય એમ ખ્યાલ આવે થોડો ફેર છે, પણ જે પાકો નિર્ણય જેવો હોય એ તો પરિચય વગર ન થાય, એમાં મનના ભાવનો પરિચય થાય છે. પછી એનું માધ્યમ ભાષા હોય, એનું માધ્યમ મુદ્રા હોય, પણ ભાવનો પરિચય થાય ત્યારે ફાઇનલ જજમેન્ટ થઈ શકે. ત્યાં સુધી ફાઇનલ જજમેન્ટ આ વિષયનું ન થાય તો અસક્ષમ છે. મોક્ષ માટે તો ઘણી અઘરી વાત છે, પણ જ્ઞાનીને પણ આટલી અપેક્ષા છે. પછી મોર મારે છે, એ પેલા મોર નથી મારે જોયા માતા કઈ એવું નથી, સંબોધન કરતો કર વ્યાખ્યાન.
સીધી અંતરંગ પરિણતિ ઓળખતા જ પ્રયત્ન કરો,
અંતરંગ પરિણતિ એના ભાવથી ઓળખાય છે. ઓળખવાનું મૂળ કારણ છે, મૂળ સાધન છે, પછી બધા ઉત્તર સાધનમાં જાય છે. મૂળ સાધન અંતર પરિણામ છે. વાતચીત ક્યારે નથી, ક્યારે વાતચીત. એક વખત એવું થયું કે એમનો આરદાન નક્કી કર્યું, સાંજનો આરદાન ની માગણી કરી, સાંજનો ચંદુભાઈ લખી દીધો. સાંજે આરદાન થયું, પછી આ લોકો આગ્રહ રાખેલો ગુલાબબેન એને, આરદાનનો એ જ આગ્રહ રાખે. આમને બહુ વિકલ્પ ન આવે એવા, કે તમે આવ્યા છો તો આરદાન તો કરાવો ગુરુદેવને, તો ભલે કે તો સરળ માણસ હતો, બહુ સારો. ને પછી ચંદુભાઈ પાસે જઈને નક્કી કરે ગુલાબબેન ગોઠવી દીધું. એક દિવસ સાંજનો ગોઠવેલો હતો, સાલ તો મને યાદ નથી, પણ એ પાંચ સાલમાં કોઈ એક સાલની વાત છે, છેલ્લા એક બે સાલની વાત છે. એમણે આગ્રહ રાખેલો કે ગુરુદેવ જુઓ સાંજે આંટા મારે છે, કે જેમાં પછી કે તમે આંટા મારવા મારે રહેજો, ઘરે ન આવી આવતા તમે, શું વાતચીત તો થાય કે. હું સાથે હતો તો પ્રવચન મંડપમાં પશ્ચિમ બાજુની જે પરસાળ છે, હનુમતભાઈનું ઘર છે ને, એ સાહેબની જે પરસાળ છે એ પરસાળમાં આંટા મારતા હતા અમે સાથે સાથે. કાંઈ બોલે નહીં, ગુરુદેવ મૂંગા મૂંગા આટા મારતા. એમાં ગુરુદેવે વાત શરૂ કરી કે કોઈ ધાર્મિક છાપામાં વાત આવેલી, એનો કાંઈ સંદર્ભ કાઢ્યો ગુરુદેવે, કે આમ લખે છે, આમ લખે છે, આમ લખે છે. સાંભળે કે કઈ જવાબ ન દે, વાત કરે તો કઈ ખબર પડે છે, કઈ બોલે ને. તો ગુરુદેવ ઉપાડીને પૂછ્યું, તમને ખબર છે આ બધી વાત ની? કે હું બોલી બધી તમને ખબર છે, ત્યારે એટલું બોલ્યા એક વાક્ય, મેં અખબાર નહીં પડતા. ગુરુદેવ તો અખબારમાં ભમજે ને, કઈ હિન્દી ભાષામાં લીધી, એટલે મેં ગુજરાતી કરી. શું કે છે? મેં કીધું એમ કે છે કે હું છાપો છાપા નથી વાંચતો, કે એટલે ધાર્મિક છાપા. લૌકિક છાપા તો વાંચતા હતા, સ્વામી દાદા તો મગાવી લેતા હતા, છત ફરી આવે ને દઈ જાય, પછી બોલ પડશે નજર ફેરવી લઈએ. હા એમ છાપું વાંચતા, પણ આ ધાર્મિક જે અધ્યાત્મ સંદેશ, જૈન સંદેશ ને જૈન મિત્ર ને જૈન ગેજેટ ને બીજી ત્રીજી બધું જે આવતું એવું કઈ વાંચતા નહીં. એટલે એમને ખાલી એમ જ કીધું, ગુરુદેવ તો હું એમને ખ્યાલ આવી ગયો કે ગુરુદેવ આ જે છાપામાં વાત આવે છે એ બોલે છે, પોતે કઈ બોલ્યા નહીં, પણ તો પૂછ્યું, બોલાવો હતો ગુરુદેવે, પૂછ્યું કઈ વાતું તો ખોલે કે તમને ખબર છે આ બધી વાત ને. તો મેં અખબાર નહીં કરતા કે બસ પતી ગયું, બસ પૂરી કે આગળ વાત આવી નહીં, પછી પછી શું વાત ચાલે. પછી તો વિષય જ કપાઈ ગયો આ તો, થોડો ગુરુદેવ છેડ્યો વિષય, પણ એ વિષય કપાઈ ગયો. કોઈ વખત પરિચય થવાનો કોઈ પ્રસંગ જ નથી ભાઈ. એક બીજી વખત ટ્રાય કરું કે જે દિવસે હું સાંજે કહેવાય તે દિવસે રાત્રે ચર્ચા ના કરું, 50 ની ગાથા નિયમસાર ની વાત કરીએ, ક્ષાયિક ભાવ પણ પરબ્રહ્મ છે. અને સામાન્ય રીતે પ્રવચનમાં સંબોધન કરતા, પણ ચર્ચામાં તો કોઈને ગુરુદેવ સંબોધન કઈ કરે નહીં કારણ વગર. તો તે દિવસે તો સાંજે મારે વ્યક્તિગત એમના વિશે વાત થઈ ગઈ હતી, એટલે એ ગાથાની ચર્ચા પોતે કાઢી, કઈ ચર્ચા ચાલતી નથી, તેવો પ્રશ્ન હતો ને, પોતે જ ચર્ચા કાઢી એ ગાથાની. પર્યાય પરબ્રહ્મ છે તો કે ક્ષાયિક પર્યાય પણ પરબ્રહ્મ છે એ વાત પોતે કાઢી, અને પછી નારદાને સંબોધન કર્યું. કેમ નારદભાઈ કહે તો એ બોલ્યા, બોલાવા હતું આટલા હદ સુધી એમણે પોતે પ્રયત્ન કર્યો તોય બોલ્યા ને, બોલવાનો ભાવ થઈ ગયેલો. એમની નજર બધા બેઠા હતા એના ઉપર ગયો એટલે મમ થઈ ગયા, બોલવું તો એ ગોપી ગયું, ગોપાઈ ગયું વાણી. શું પછી બહાર નીકળ્યા એટલે મેં કીધું આજે ગુરુદેવે આવી સરસ વાત કરી, એમને સંબોધન કર્યું તો કાંઈક તો બોલવું થયું, મને બોલવાનો ભાવ તો આવી ગયો. તો તમે આજે બધું જોયું તો હું બોલીશ તો બહાર કરી દઈશ ને, આ બધાને શરમાવા જેવું થશે. મારા કરતા જૂના માણસો છે, હું તો બહાર પડી દઈશ કે બોલીશ તો. એને તો શરમ શરમાવે જેવું થાય ને, આપણે આટલા પછી અહીંયા બેઠેલી કાંઈ નહીં, નાના આટલું બધું શું પછી મન થઈ ગયું કે પછી બોલાવવાનું નહીં કે એમ થવાનું છે.
એટલે જ્ઞાની ભાષા સાંભળીને ઉઠી જાય એવું કરો
કેમ ખબર પડે? કેમ ખબર પડે અંદર પરિણામ શું કરે? શું ખબર પડે? કોઈને પણ કેમ ખબર પડે પરિણામ?
સંત ભગવાન આપણે કે રીતે એનું જો ઓળખીએ તો સમજ પૂરું થાય.
એમને તો આની વાત થાય
છે ને, તો પ્રતિમા જેવી
કોઈ સંસ્કારી જીવ ને, પ્રતિમા તો કોઈ સંસ્કારી જીવ હોય એને ને, સંસ્કારી જીવને તો પ્રતિમા શાસ્ત્રથી થઈ જાય, વેદના થી થઈ જાય, શાસ્ત્ર થી થઈ જાય, એને તો કોઈ
રીતે ભગવાનના
પરિચય છે ઓળખે છે, એમાં પરિચય થાય એ પૂર્વકની વાત છે. પરિચય પરિચય થાય જ્ઞાની નો તો ઓળખે, મગર પરિચય જોઈને ઓળખી લે ને. નેત્રો એટલે આ નેત્રો નહીં, જ્ઞાન નેત્ર મોક્ષના નેત્રો જ્ઞાનીને ઓળખી લે છે, જ્ઞાન મિત્ર ની વાત છે અને પરિચય પૂર્વક ની વાત છે. એમ બીજી રીતે પ્રત્યક્ષમાં તો વિશેષ ચેષ્ટા પણ મળે છે. પ્રત્યક્ષમાં તો ક્રોસ ક્વેશ્ચન ઉભો થાય તો પણ પૂછી શકે છે, ખાલી વાણી એ પુસ્તક મોક્ષને ખબર પડે. જ્ઞાનીની વાત જોઈએ છે, પુસ્તક ઉપરથી જે પુસ્તકમાં વાણી હતી દેવ દ્રષ્ટિ પ્રકાશ, એના ઉપરથી વ્યાખ્યા છે. પણ મોક્ષને એટલી બધી બધી એટલી બધી ખબર ન પડે. પણ જાતિ ઓળખાય છે, નિયંત્રણ પરિણતિ છે.
જાતિ
ગમે ત્યાં થઈ ગયો પણ મૂળ મુદ્દો તો જે છે એ ધીરે બીજે બદલાઈ જાય. ક્યાંય મૂળ મુદ્દો કેવી રીતે બદલાય? વિચાર ગમે બાજુથી કરો, તમે ગમે પડખેથી વિચાર કરો, પણ સરવાળો તો એ મુદ્દા ઉપર આવો. પોતાપણું કરે છે, જ્ઞાન જ્ઞાનમાં જે પોતાપણું કરે છે એમાં વળે વળે છે ત્યારે થાય છે. કેમ કે જ્ઞાન સામાન્ય બધા જીવને છે, પણ સમય તો કેમ નથી? પોતાપણું વળીને નથી થતું એટલે એ ભલે છે ત્યાં દિશા પર થાય છે. એમાં લીધું છે ને 437 માં ચૈતન્યતા લીધી, વેદગતા ચૈતન્યતા આપી છે લક્ષણ માં જુદી સંતાનતા વિરતતા માં કેવું સરસ કોણ ડિપ્રેશન છે. 338 જે પદાર્થ ના પ્રકાશ ને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો ગણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાષે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત તે લક્ષણ ચૈતન્ય લક્ષણ, તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાં અચળનું નિરાબાદ પ્રકાશમાન ચૈતન્ય તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાર્તા પ્રગટ દેખાય છે. એમ ના લીધું તે જીવનું લક્ષણ જીવ પ્રત્યે ઉપયોગ વાર્તા પ્રગટ દેખાય છે, આમ લક્ષણ લીધું છે. છેલ્લું વચન આ લક્ષણો એ પ્રકારે તીર્થન કરાવીએ કયા છે એ ભગવાન ની સાક્ષી. એ સિવાય કોઈ જ્ઞાની નથી શકે. સંકેત ના કારણ નું મૂળ કારણ આ છે, પછી બીજું કારણ જે સ્વભાવ ની ઓળખાણ છે, પછી બીજું કારણ થાય, પછી સ્વરૂપ નો નિર્વિકલ્પ સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો. સૌથી પહેલા કોઈ પણ ભાવમાં કોઈ પણ સજીવન મૂર્તિને સમ્યક દ્રષ્ટિપણે ઓળખાણ થયા વિના કોઈ જીવ પોતે સમ્યક દ્રષ્ટિ થયો એવો એક કેસ નથી. ભૂતકાળમાં વર્તમાનમાં હોય શકે નહીં, ભવિષ્યમાં થઈ શકે નહીં. એટલું જ્ઞાનીની વિદ્યમાનપણાનું મહત્વ બહુ મોટું છે. જ્ઞાનીની વિદ્યમાનપણાનું બહુ મોટું મહત્વ છે. કે કોઈ જીવ એનો ચાન્સ લઈ જાય છે, જ્ઞાન નીકળી જાય છે. સમાધિ વિશે પ્રત્યક્ષ જ્ઞાનીઓ મળવા છતાં એનું મહત્વ છે એ જાણતી ગયા, બિંદુ માનતાનું મહત્વ શું છે. અનંત કાળમાં પણ ભૂલ અહીંયા થઈ છે, આજે ભૂલ આ કાળમાં દેખાય છે એ જ ભૂલ આપણે પણ અનંત કાળમાં આ જગ્યાએ આ જગ્યાની ભૂલ જ છે. બાકી બધું શાસ્ત્ર થી ને ક્રિયા થી બધું કરી છૂટ્યો છે, આ જગ્યાએ ભૂલ થઈ છે. બહુ મહત્વનો વિષય હોવાથી ઉપાવળ દેવે એ વાત ઘણા પત્રોમાં લીધી, એક બે પત્રોમાં પાંચ પચીસ પત્રોમાં ઘણા પત્રોમાં લીધી. એનું કારણ છે કે બહુ મહત્વનો વિષય છે, છતાં જીવ ક્યાં લીધી જાય છે અને એનું મહત્વ જ નથી પાય છે. એ રીતે એમનો ઘણો ઉપકાર છે. નાની મુનિ કે તીર્થંકર કેવળી નથી મળ્યા એવું નથી, પણ મહત્વ ભાષ્ય નથી એમને વિધિ માનતા. વિધિ માનતા હવે ઓળખી ના શકે, પરિચય કરવો પડે, પરિચય ઓળખી ના શકે. બહુ ઉપકાર કર્યો છે ધ્યાન ખેંચવા માટે એમને જે કલબ ચલાવી છે કોઈ શાસ્ત્રમાં પોતે એમ લખે છે કે આવો શાસ્ત્ર લક્ષ છે, પણ પોતે લખ્યું છે એટલું શાસ્ત્રમાં નથી જોવા મળે. 194માં એમ કહ્યું પોતે કે બધા શાસ્ત્રનું આ શાસ્ત્ર લક્ષ છે, તેમ છતાં એમને જે કોઈ એક્સપોઝ કર્યો છે એ વિષયમાં કોઈ શાસ્ત્રમાં એક્સપોઝ થયેલો નથી. જેમ તો બધા શાસ્ત્રમાં લીધું છે સુતરાણમાં. પોતાની વાત લખે છે સુતરાણમાં, પોતાની વાત લખે છે. ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, વખાણ થયા વિના ક્યાંથી અચળ પ્રેમ આવે, અને સમ્યક પ્રતિતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. કોઈ કાળે કોઈ પણ જીવને અને આજેથી અવશ્ય મુક્તિ મોક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવા છે તેની દશાને અવશ્ય પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવો છે, સેવે છે ને સેવશે. એટલે ત્રણેય કાળ જ્ઞાની આ રીતે થયા છે. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, પોતાની વાત કરી, અમારે કઈ સ્થિતિ છે. વર્તમાન એ જ માર્ગથી થાય છે, અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સ સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા, લક્ષ્ય શબ્દ નથી વાપર્યો, ઉપદેશનો લક્ષ્ય બધા નો અહીંયા છે એમ કે છે. તમામ શાસ્ત્રોનો ઉપદેશ લક્ષ્ય તો આ જ છે એમ કે છે. બધા ગમે એ શાસ્ત્રોમાંથી એમણે એ લક્ષ્ય આવ્યો છે, પણ એમના વચનોમાંથી જે ખુલ્લીને બહાર આવ્યું છે એવું તો એક શાસ્ત્ર નથી જોવા મળતું. માટે બધા શાસ્ત્રોમાં બોધ લક્ષ્ય રૂપ આ શાસ્ત્ર છે એમ કહી શકાય. શાસ્ત્ર નું નામ રાખવું હોય તો બોધ લક્ષ્ય રાખવું જોઈએ. સર્વ શાસ્ત્રો નો બોધ લક્ષ્ય છે એવું લખ્યું છે. સર્વ શાસ્ત્રો નો બોધ લક્ષ્ય જોવા જતા ન જોવે તો ખબર ન પડે એ જ છે. અને જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેને અખંડ વૃત્તિથી એટલે જરાય શંકા લેવા વિના એ જ માર્ગને આરાધવો, એ માર્ગને આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. અને એ માર્ગને નથી આરાધ્યા એનું કારણ સ્વચ્છંદ રૂપી અંધત્વ છે એ આગળ. પછી માર્ગ ની પ્રાપ્તિ થઈને અંદર ટળે છે. એ નિશંક માનજો, ઠીક. આ બાબતમાં જીવ અનાદિકાળથી અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેને જોગતક શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે તો પણ આ જે અવશ્ય કરવા યોગ્ય હતું તે તેને કર્યું નથી એટલે અમે જણાવ્યું છે. આટલું તો બધું ફોડ પાડીને કહે છે. સુયંગનામ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને 98 પુત્ર ને ઉપદેશ કર્યો ત્યારે આ વાત કરી હતી એમ કે છે. હે આયુષ્ય મનો, 98 પુત્ર ને શું કીધું સુયજ્ઞાનમાં, હે આયુષ્ય મનો, આ જીવે સર્વ સર્વ કર્યું છે એક આ વિના. તો શું કે તે નિશ્ચય કરીએ છીએ કે સત્પુરુષ નું કરેલું વચન એનો ઉપદેશ કે સાંભળ્યા નથી અથવા રૂઢે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. સાંભળ્યા છે તો ઉઠાવ્યા નથી, રૂઢે પ્રકારે કરીને આત્મકલ્યાણની ભાવ નથી. અને એને લગ્ન મુનિઓનું સામાયિક કર્યું છે, ઠીક. આના એ ધૂમો નાના એ તો એમાંથી કાઢ્યું છે સુયંગદાનમાં છું. સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે, ઠીક. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી તેના કારણમાં સર્વથી પ્રધાન જીવનું કારણ સ્વચ્છંદ છે. જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે અવલોકનથી, પોતાના દોષ નિષ્પક્ષપણે અવલોકન કરવા, એવા પુરુષને પ્રતિબદ્ધતા એટલે લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબી સંબંધી, અભિમાન રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કાંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતા અમને જે કાંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કાંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની બહુ સરસ પત્ર છે, લલ્લુજી ઉપરનો પત્ર છે. માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવા દુર્લભ છે એમ કહે છે. પત્ર એવી રીતે શરૂ કર્યો છે, જીવને માર્ગ નથી મળ્યો એનું શું કારણ? એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે આ નીચેનું લખાણ વાંચજો, એમ કરીશું આ આખો પત્ર લખાશે. કોઈ પણ ભાવ ભાવમાં જેનું એકત્વ થતું નથી, કોઈ પણ વિભાવ પરિણામમાં ભાવ ભાવમાં જેનું એકત્વ થતું નથી એટલે પ્રતિબદ્ધ પણ પામતા નથી, એવા જ્ઞાની પુરુષ છે. જ્ઞાની પુરુષ નું વિશેષણ લીધું છે એમને, કોઈ પણ વિભાવમાં એકત્વ થતું નથી, ભિન્નત્વ જ રહે છે. પછી જયારે ભાવમાં એકત્વ ન થતો હોય ત્યારે એ વિભાવનો વિષયરૂપ જે પદાર્થ છે એમાં તો ક્યાં પ્રતિબદ્ધ પણ થાય? પછી તમને રોકાતા જ નથી. જયારે વિભાવમાં પછી રોકાતા તો વિભાવનો વિષય જે છે એમાં તો પછી તો દૂરની વાત થઈ ગઈ, એમાં તો એકત્વ થાય જ નહીં, પ્રતિબદ્ધ પણ થાય જ નહીં. ચકમક ને અગ્નિ ન દેખાય,
અગ્નિ
ભડકો તો દેખાય, ન દેખાય ભડકો તો કોને ન દેખાય, ખાવ સાંભળો હોય એને ભડકો તો દેખાય.
વર્તમાન જગતમાં તો કઈ આત્મા જીવો નથી, આ જ્ઞાની પરિણતિ એટલે જ્ઞાની ના સમય પૂરા જ બોલે ત્યારે પણ કોઈ પણ વર્તમાનમાં કોઈ આત્મા જીવા હોય તો એમાં ભલે ભલે ના દેખાય.
એક સત્પુરુષ ને સૌ એટલે દરેક છે કે આ સત્પુરુષ છે, કારણ કે બધા માણસ તો માણસ જ છે. પછી મોક્ષ ન મળે તમારી પાસેથી, ગેરંટી આપવામાં વાંધે નહીં. પછી જે જામીનગીરી લખી આપે છે એ તો સમજે નહીં, લખી આપે છે એની સુંદરતા જોઈ લીધી. હવે કઈ પોતાનો વાંધો આવવામાં નથી, કઈ જામીન થવામાં
અધ્યાત્મ
શાસ્ત્ર ઉપર અધ્યાત્મ પ્રવચન રોજ આપતા હોય માટે જ્ઞાની છે એમ
નથી.
અને કાંઈ નમસ્કાર મંત્ર ન બોલતા હોય તો માટે જ્ઞાની નથી એમ નથી. એટલા નિયમ ના રાખ્યો દરરોજ નમસ્કાર મંત્ર તો બોલી લેવો એક વાર, એટલો નિયમ ના હોય છતાં જ્ઞાન હોય. આવી વાત છે, ઓળખવાનો મુદ્દો છે. અહીંયાથી જ ઓળખાય, બીજી બધા મગજ ખરાબ કરવાની વાત છે. ત્યાં તો દિવસ ઉગતો નથી, ના પણ તો કઈ પ્રશ્ન જ નથી, એટલું અંધારું છે ત્યાં. આઠમે તો અંધારું થાય ને, પણ ઉદ્યોગ નથી પછી આત્મા કયા પ્રશ્ન છે ત્યાં તો. ત્યાં ક્ષાયી સમય દ્રષ્ટિ છે, અને પેલા આદિનાથ તીર્થંકર છે, આ તીર્થંકર છે, જગદગુરુ થશે પેલા પેલા કઈક ને ઉપદેશ આપશે. ત્યાંથી માતાના ગર્ભમાં આવશે તો ઇન્દ્ર ઉપર શેઠ આવશે પોતાના દ્રષ્ટિ કરવા, કે આ ગામમાં કોઈ ભૂખો દર્શન રહેવો છે, કોઈ ગરીબરી ના રહેવો જોઈએ. ભૂખો દર્શન કોઈ ગરીબરી ના રહેવો જોઈએ. મંગ્યા નથી આ રત્ન વૃષ્ટિ થઈ જાય આખા ગામમાં, ગરીબમાં ગરીબ માણસ ને ત્યાં રત્ન આવી જાય. ઉપરથી ગર્ભમાં આવ્યા પેલા છ મહિને, પછી તો ગર્ભમાં આવશે આટલા તો કુંડ લઈને આવશે, આવ્યા પેલા આટલા કુંડમાં પ્રગમ બાંધવા મળશે. કુંડમાં પ્રગમ છે આ તો તીર્થંકર પુત્ર નામકરણ બાંધે છે. નરકમાં અત્યારે તીર્થંકર ની પ્રકૃતિ બાંધી રહ્યા છે, સમયે સમયે દરિયા બાંધે છે. બધાને કમાડું, બધાને કમાડું, એ ભાવ
આજે તારીખ 19/11/1992 ઈડર રાત્રિ ચર્ચા.
માત્ર શું તેવા ભાવે અંતર સાવધાની છે, તેમ સાવધાની થતા અન્ય ભાવ સમજો કાય જ્ઞાન દશામાં નિરંતર આવી નિર્વિકલ્પ જાગૃતિ છે. દશા થવાને અર્થે મુક્ષુજીવને પણ સ્વવિકલ્પ જાગૃતિ ઉત્પન્ન હોય છે.
વિકલ્પ
રહેતી નથી, એટલે જયારે પ્રયત્ન કરે છે એની સાથે એને સ્વવિકલ્પ પણ હોય છે. સંક્ષેપમાં આ જાગૃતિ તેની વાસ્તવિક મુક્ષુતા છે. સત્પુરુષના યોગ્ય તે સહજપણે ઉત્પન્ન થવા યોગ્ય છે. પ્રશ્ન શું છે કે
અવલોકનમાં આવે જીવ ત્યારે નાની બીજા ભાવો હોય એ સહેજાની મેળે રોકાય જેમ ન હોય
તો આ એક સાવધાની ચીજ છે. બીજી રીતે લઈએ તો સ્વરૂપ સાવધાનીના અભાવમાં જીવને અન્ય દ્રવ્ય ભાવની સાવધાની વર્તે છે. સાવધાની વગરનો કોઈ જીવ નથી. કાં તો સ્વરૂપ સાવધાની ન હોય અને કાં તો અન્ય દ્રવ્ય ભાવની સાવધાની હોય. અન્ય ભાવ કેમ ઉત્પન્ન થાય છે કે અન્ય ત્યાં સાવધાન છે માટે અન્ય ભાવ ઉત્પન્ન થાય છે.
અવલોકન કરવા જાય ત્યારે અનુભવ ન હોય અનુભવ રોકાઈ જાય.
આ મુદ્દો સાવ ટાઈમનો છે. હું જ્ઞાન માત્ર છું એમ અવલોકન કરવામાં સાવધાની આવે એટલે અન્ય ભાવ રોકાય. અન્ય ભાવ રોકાયનો અર્થ શું છે કે એક તો અન્ય ભાવમાં જે સાવધાની હતી બે જગ્યાએ કરી હતી. હું જ્ઞાન માત્ર છું એમ પણ સાવધાની આવે, અને હું અન્ય ભાવ છું એમ પણ સાવધાની આવે, એમ તો કઈ બને નહીં. એક બાજુની સાવધાની બીજી બાજુની સાવધાની ને રોકાય છે એટલે એ બાજુના પરિણામ પણ રોકાય છે.
તો આ જયારે પ્રકાર હોય એવી સાવધાનીમાં પ્રયત્ન કરીએ ત્યારે તો અન્ય ભાવમાં એવું લાગે પણ પછી બધું ચૂક થઈ ગયો હોય છે.
એટલે શું છે જે મહાવરો ચાલવો જોઈએ, જે લોકોની પ્રેક્ટિસ ચાલવી જોઈએ એ ચાલતી નથી. ચાલતી નથી તેનું કારણ તપાસ કર્યું. એનું કારણ પોતામાં છે, પોતાની અંદર માં છે. છૂટી ગયું તો શું કરવા છૂટ્યું? હાથે વધારે બીજું કયું કામ નથી, કિંમતી હતો. સીધી વાત છે. એટલે જ્યાં સુધી જન્મ મરણથી છૂટવાની ખરી ભાવના મુમુક્ષુને નથી થતી ત્યાં સુધી આ સ્થિતિ રહેવાની છે. પણ તેમ કરીને પણ કામ તો કરવું છે, એ કરવું જ છે. જે કામ કરવું છે એ તો કરવું જ છે. કયો છૂટકો છે એમ સમજીને આગળ ચાલવાનું છે. નિરાશ થવાનું કારણ નથી.
સુભાષ ભારતી જે એનાથી પણ જુદું છે, એ જે જોવાનું છે એ નથી થતું. એટલે કેમ છૂટતું એવું લાગે
છે. પણ એટલી તો સમજમાં તો વાત આવી છે ને કે હું તો જ્ઞાન સ્વરૂપે છું અને જ્ઞાન પણ વિદ્યમાન છે. જ્ઞાન ન હોય તો બધી વાત છે. જ્ઞાન સ્વરૂપે પોતે છે, જ્ઞાન વિદ્યમાન છે. પ્રયત્ન કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. જેટલી શક્તિ છે એટલી પૂરી શક્તિથી પ્રયત્ન કરવો છે. અધૂરી શક્તિથી નહીં, પૂરી શક્તિથી પ્રયત્ન કરવાનો છે. કેમ કે કામ તો બહુ મોટું છે, સાધારણ કામ તો છે નહીં. અનાદિનો વિપરીત અધ્યાસ અને અભ્યાસ તોડવો છે, મહેનત પણ થોડી માગે છે, પુરુષાર્થ તો માગે છે.
આગળ નથી વધારે
એટલે જ્યાં જ્યાં રોકાવું થાય છે ત્યાં ત્યાં જે તૂટી જાય છે, લિંક તૂટી જાય છે. તો જ્યાં જ્યાં રોકાવું થાય છે ત્યાં મંથન કરવું. શું કેમ આમ થયું, અહીંયા અહીંયા કેમ ગયો, આ લાઈન તોડીને અહીંયા ગયો, એટલું બધું શું ત્યાં હતું તારે. મંથન કરવાનું છે, એની કિંમત તો તોડવી છે. વિચાર ઘડીએ કરે ને પણ એની કિંમત તોડવી જોઈએ. બાકી જીવનો એવો સ્વભાવ છે કે ઊંધે પણ એક વાર કિંમત આપી દીધી છે તો ચાલી જવું પડે છે. તો સૌની કિંમત આપે તો ઊંધી કિંમત આપે છે ત્યાં પણ ચાલી જવાય છે. તો સૌ સૌ મૂલ્ય થાય તો પછી શું વાંધો આવે છે. એ તો જીવનો સ્વભાવ છે કે એક વાર ખરી કિંમત આવશે તો સહજ જેમ ઊંધું જવાય છે એમ સહજ સૌની જવાશે. કેમ કે તો સ્વભાવગત છે પરિણામ. એક વાર કિંમત આપી ત્યાં આટલી કિંમત છે એટલે ત્યાં પરિણામની ગતિ સાફ થવાની છે. પછી ઊંટું હોય કે સૂંટું હોય, વાસ્તવિક હોય કે કાલ્પનિક હોય, કાલ્પનિકમાં આટલું થાય તો વાસ્તવિકમાં તો એથી વધારે સરસ કામ થાય. કાલ્પનિકમાં ઊંધું કામ આટલું થાય છે તો કલ્પના જ માત્ર છે, બીજું શું છે?
સ્વરૂપનું જે સામાન છે લક્ષ્મણ લેવાની વાત એને જોઈ જોઈને લેવાનું જે વાત છે
એટલે ઓળખાણ છે. ઓળખાણ વગર ના આવે સામર્થ્ય, લક્ષ ઉપર સામર્થ્ય ઓળખાણ વગર ના આવે. એને બીજું સંકેત કીધું છે સ્પષ્ટ અનુભવ અંશે પ્રતિ, એટલે સ્વરૂપ નિશ્ચયનો, સ્વરૂપ પ્રતિભાસનો તબક્કો છે. એ પહેલા સામર્થ્ય જેટલું છે એટલું લક્ષ ઉપર જ્ઞાનમાં આવે નહીં.
ઉપયોગની
પરિભાષા કરે છે અધ્યાત્મ દ્રષ્ટિએ. ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ સૂત્ર બાંધેલું છે, ઉપયોગની વ્યાખ્યા આ સૂત્રની અંદર આવે છે કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ. તો જે ઉપયોગ છે એ ચૈતન્યને અનુસરીને વિધાયકપણે થતું પરિણામ છે. વિધિને નિષેધ છે ને, એમાં વિધિ પરથી વિધાયી એમ આવ્યું, વિધિ ઉપરથી વિધાયી પરિણામ, વિધાયી લીધો ઉપયોગને, પોઝિટિવ સાઈડ જેને કહે છે. નિષેધ એટલે નેગેટિવ, વિધિ એટલે પોઝિટિવ. ચૈતન્યને અનુસરીને જેની રચના થાય છે, ચૈતન્યને અનુસરીને જેની રચના થાય છે, જે રચાઈ જાય છે, એવા પરિણામનો ઉપયોગ કરીએ છીએ એમ કહેવું છે.
જ્ઞાન ક્રિયા જે થાય છે
એ અધ્યાત્મ દ્રષ્ટિએ જોવામાં આવે તો એમ થાય છે. દ્રષ્ટિકોણ એ જોઈએ. મિત્ર તો શું છે કે જ્ઞાન ક્રિયા તો પર પદાર્થમાં એકત્વ ભાવે પણ જ્ઞાન ક્રિયા થાય છે, પણ જો કેવળ જ્ઞાન, જ્ઞાનના ઉપયોગને, જ્ઞાનના વેપારને જોવો હોય તો એક ચૈતન્યનું વિધાયી પરિણામ છે. તો આખો પરિણામ છે એ પલટાઈ જાય છે, એકત્વ કરે છે મારી. કેમ કે ચૈતન્યને અનુસરીને રચાતું પરિણામ છે, પરને અનુસરીને રચાતું પરિણામ નથી. ચૈતન્ય અનુવિધાયી છે, એ તો એ રીતે ઉપયોગને સમજે તો આખો પરિણામ છે એ બદલાઈ જાય એવું છે, ફેરફાર થઈ જાય બધું. કેમ કે એમાં તો ચૈતન્ય લક્ષ મારી, એનું લક્ષ બિંદુ ચૈતન્ય થઈ જાય છે, એટલે જે પરલક્ષ છે એ ન હોય. એટલે જ્ઞાનથી પકડાય છે, જ્ઞાનથી ઓળખાય છે, જ્ઞાનથી અનુભવાય છે. બધે જ્ઞાન લેવાનું શું કારણ, એનું બહુ મહત્વ છે. આત્માને એટલે જ્ઞાન માત્ર કહી દીધું, એટલું ગુણ તો ગણાય છે. કોઈ પણ ગુણ ના પકડીને આત્માને જ્ઞાન માત્ર શું કરવા કે છે, ત્યાંથી ઓળખાય, ત્યાંથી જ અનુભવાય, ત્યાંથી જ સાવધાની આવે. જ્ઞાન સફળ પ્રકાશક છે, જ્ઞાન થી પકડી શકાય છે. બીજું પરિણામ વિપરીત હોવાથી પકડી નથી શકાતું, પણ આનંદ ગુણ નું પરિણામ તો એક જ જગ્યાએ હોય ને,
લક્ષ્ય ત્યાં રહે તો ખ્યાલ આવે.
સ્વરૂપ સમજવા માટે છે, ત્યાં તો દ્રવ્યની યોગથી વસ્તુનું બંધારણ સમજવાનો વિષય છે, કે જ્યાં જ્ઞાન પરિણમે છે ત્યાં જ અનંત ગુણો પરિણમે છે. માટે આત્મા ત્યાંથી આવ્યો નથી, કઈ આત્મા છે ત્યાંથી કોઈ દૂર નથી, અનંત ગુણ પણ ત્યાં છે. જ્યાં જ્ઞાન છે ત્યાં જ અનંત ગુણ નું પરિણમન છે. એ પરમા સંસારમાં 22 નંબર નો બોલ છે. જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આત્માને જાણવા માટે બીજો કોઈ ઉપાય નથી. ત્યારે પ્રશ્ન થાય કે પણ અનંત ગુણ તો છે બીજા, તો કે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે અનંત ગુણને, અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં અનંત ગુણ છે, અને તે આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. ત્યાંથી કોઈ દૂરથી દૂર નથી, જ્યાં જ્ઞાન પર્યાય છે ત્યાં જ અનંતા ગુણ નો પર્યાય છે, જ્યાં જાણન ગુણ છે ત્યાં અનંતા ગુણ છે, બધે મળીને એક આત્મા છે. શું પણ આ એક જ લક્ષણથી આત્માને જાણી શકાય, બીજા કોઈ ગુણના લક્ષણથી જાણવા જાય તો આત્માને ન જાણી શકાય. જ્ઞાનીજી માટે આ એક ચોક્કસ પરિસ્થિતિ છે, એ સિવાય બીજી કોઈ પરિસ્થિતિ છે જ નહીં. એ જ્ઞાનીઓએ અનુભવથી અનુભવ સિદ્ધ એ વાત પ્રસિદ્ધ કરી છે.
બસો 59.